રાજકોટમાં પૂજ્ય ભાઈશ્રીનું તારીખ 2/7/81 તેમજ 3/7/81 શ્રી સમયસારજી શેટિકાની ગાથા ઉપર પ્રવચન.
અહીંયા વિષય ચાલે છે, પર્યાય નો વિષય ચાલે છે, જ્ઞાનની પર્યાય એનો નિશ્ચય એવા, દર્શન ગુણની પર્યાય એનો નિશ્ચય એવા, સત્તા ગુણની પર્યાય એનો નિશ્ચય એવા, અને ચારિત્ર ગુણની પર્યાય એનો નિશ્ચય અને એવા, એમ ચાર પ્રકારની પર્યાયો જે થાય એ સ્વાશ્રિતો જે પર્યાય નિશ્ચય કહેવાય, અને પરાશ્રિત જે ચાર પ્રકારની પર્યાય એને વ્યવહાર દેશે. એટલે અહીંયા પર્યાયની મુખ્યતાથી વાત ચાલે છે. પણ એ પર્યાયના નિશ્ચય ક્યારે કહેવાય કે ત્રિકાળી દ્રવ્ય જે નિશ્ચયનો વિષય છે એમાં એ પર્યાય ઠરે લીન થાય ત્યારે એ પર્યાયનું નામ પર્યાયનો નિશ્ચય થયો કહેવામાં આવે છે. કેમ કે એને પરની સાથે અપેક્ષા બિલકુલ નથી, પર કારકની અપેક્ષા જેને બિલકુલ લાગુ પડતી નથી, નિમિત્તની પણ જેમાં અપેક્ષા નથી, પણ કેવળ સ્વભાવ આશ્રિત પરિણામ છે જ્ઞાનના દર્શનના સત્તાર અને ચારિત્રના. એ ચારેય પ્રકારના પરિણામ સ્વાશ્રિત થાય તે પરિણામને નિશ્ચય કહેવામાં આવે છે, નિશ્ચય નહીં પણ કહેવામાં આવે છે. કેમ કે તેને તેને ને તેને ભેદથી જાણો તો વ્યવહાર, પણ તે પરિણામને આત્માથી તન્મય અનન્ય જાણો તો તેને અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં અથવા અભેદ નહીં અથવા નિશ્ચય નહીં કહેવામાં આવે છે. નિશ્ચયના બે પ્રકાર છે, એક દ્રષ્ટિ અપેક્ષાએ નિશ્ચય નહીં અને એક જ્ઞાન અપેક્ષાએ નિશ્ચય નહીં. નિશ્ચયના બે પ્રકાર છે. અહીંયા જે નિશ્ચયને કહ્યું છે તે પરાશ્રિત ભાવ છૂટીને આત્મા આશ્રિત પરિણામ થયા સ્વાશ્રિત નિશ્ચય એની મુખ્યતાથી પર્યાયને નિશ્ચય કહેવામાં આવે છે. અને એને ને એને જો એ પર્યાય સાપેક્ષ આત્માને ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો એ જ પરિણામી આત્મા પોતે વ્યવહારનો વિષય થાય છે. દ્રષ્ટિની અપેક્ષા એ જે વ્યવહાર છે તે જ્ઞાન પ્રદાન કથનની અપેક્ષા એ તે નિશ્ચય છે એમ સમજવું જોઈએ. જો આમાં ખુલાસો છે પાછળ ફરીથી જોઈ જઈશ. પાનું 528 છે. પાના ઉપર વચિલા માં બે લીટી એ સંસ્કૃતનું અનુવાદ ભાવાર્થ ઉપર, ભાવાર્થ શબ્દ છે એની ઉપર મૂળ અમૃતચંદ્રાચાર્યની છે. આ વાત ભાવાર્થની નથી, સંસ્કૃત માટે. એ રીતે આ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર પર્યાયોનો જે પર્યાય હોય એનો ગુણ હોય હોય ને હોય જ. જ્ઞાનની પર્યાય તો જ્ઞાન ગુણ હોય, દર્શનની પર્યાય તો દર્શન નામનો ગુણ હોય તો એની પર્યાય હોય. એમાં ચારિત્ર પર્યાય જે શબ્દ વાપરો તો ચારિત્ર ગુણ હોય એનું જ એક વિશેષ કાર્ય હોય, એના બે ભેદ પડે. એ ચારિત્રની પર્યાય સ્વાશ્રિત હોય તો વિતરાગી પર્યાય નામ નિશ્ચય, અને પરના સંબંધવાળી પર્યાય હોય સાધકને પાંચમા વ્રત તો તેને શુભ ભાવરૂપ વ્યવહાર કહેવામાં આવે છે. પર્યાયોનો નિશ્ચય વ્યવહાર, પર્યાયોનો દ્રવ્યનો નહીં. દ્રવ્ય તો ધ્યેય છે, દ્રવ્ય તો ધ્યેય છે, એ તો નિશ્ચય નહીંનો વિષય છે. ટીકા એનું અવલંબન લેતા જે પર્યાયો શુદ્ધ પ્રગટ થાય અધિકારી અકશાય એ નિશ્ચય, અને થોડો બાધક ભાવ છે પરનો સંબંધ રહે છે સાધકને તો તે પર્યાયને વ્યવહાર કરવામાં આવે. આ પ્રકાર છે. એ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો સમસ્ત આ ત્રણ પ્રકારની પર્યાયની મુખ્યતાએ વાત કરી, પણ જેટલી જેટલી પર્યાયો અશુદ્ધ થઈ હોય એ પર્યાયો શુદ્ધ થાય તો તેને નિશ્ચય કહેવાય, અને થોડી અશુદ્ધતા રહીએ તો એને વ્યવહાર કહેવાય. સમસ્ત પર્યાયોનો નિશ્ચય વ્યવહાર પ્રકાર સમજવો. તો પર્યાય હોય તો ગુણ વિના હોતી નથી. માટે ચારિત્ર ગુણની અવિકારી પર્યાય પ્રગટ થાય એનું નામ નિશ્ચય, અને થોડો વિકારનો ભાગ સાધક લે રે એનું નામ એ પર્યાયનું નામ વ્યવહાર રત્નત્રય કહેવામાં. નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય એ પરિણામ છે. પરિણામ ગુણી ના છે. પરિણામ કેના છે? ગુણીના. ગુણ વિના ચારિત્રની પર્યાય હોઈ શકે નહીં. માટે અહીંયા પર્યાયનો નિશ્ચય જે વાત કરે છે એ ત્રિકાળી દ્રવ્યને આશ્રય જે પરિણામ થાય, જેમાં પરનું લક્ષ છૂટી જાય, પરનો આશ્રય છૂટી જાય, અને જે ચારિત્રના પરિણામ સ્વભાવમાં લીન થાય તેને ચારિત્રનો નિશ્ચય કહેવામાં, પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે છે. એ વિષય છે. વિષય બરાબર ખ્યાલ રાખવો જોઈએ. એ વિષય શું ચાલે છે? કે પર્યાયના નિશ્ચયની વાત છે. પછી પર્યાયના વ્યવહારની વાત હવે આવશે થોડીક વારમાં. આ પૂરું થાય એટલે પર્યાયનો વ્યવહાર જણાવશે કે આ પ્રકારે સાધકને નિશ્ચયની સાથે વ્યવહાર હોય છે. કેમ કે પરિપૂર્ણ વિતરાગ દશા ન થાય કેવલ્ય જ્ઞાન ત્યાં સુધી સાધકને થોડો પર્યાયમાં બાધકનો ભાવ રહેલો છે તો જ સાધક કહેવાય, તો જ અંતરાત્મા કહેવાય. બહિરાત્મા પણ છૂટ્યું ને અંતરાત્મા પણ પ્રગટ થયું ને પરમાત્મા દશા પ્રગટ થઈ નથી. માટે સંવાદ નિજરાની સાથે થોડો આશ્રવ અને બંધ પણ અસ્થિરતાનો હોય છે ખરો. આગળ શું કહે છે? નીચે 525 પાનું છે. ચેતિતા પુદ્ગલાદીનો નથી, ચોથી લીટી નીચેથી ઉપર. એટલે ચેતિતા એટલે જાણનાર ભગવાન આત્મા જે છે એ પર દ્રવ્યનો ત્યાગ કરનારો નથી. નિશ્ચય નહીંની વાત છે. નિશ્ચય નહીંથી જોવામાં આવે તો જે જાણનાર દેખનાર સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે તે પર પદાર્થનો છોડનારો નથી. અને પર પદાર્થને જો છોડે એટલે કે નિશ્ચયથી છોડવા જાય તો આત્માનો નાશ થઈ જાય. ચેતિતા પુદ્ગલનો નથી એટલે પુદ્ગલનો ત્યાગ કરનારો આત્મા નથી એમ તું જાણ. આગળ વિચારી, જો ચેતિતા પુદ્ગલાદીનો નથી, પુદ્ગલને છોડતો નથી ને રાગને પણ છોડતો નથી, રાગને ને પુદ્ગલને આત્માએ ગ્રહણ કર્યું નથી કે છોડે, અને દર્શન જ્ઞાનને પણ ગ્રહણ કરવું નથી. કેમ કે એ તો પહેલેથી ગ્રહણ કરેલો ઈમય છે. દર્શન જ્ઞાનને ગ્રહણ કરતો નથી ને રાગને પરદ્રવ્યને છોડતો નથી એવો ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવ બિરાજમાન છે એમ જેને દ્રષ્ટિમાં આવે તો એના પરિણામ એમાં લીન થતા એને વિતરાગ ભાવ પ્રગટ થાય. તો ચારિત્રની પર્યાયમાં વિતરાગતા થાય તેનો ગુણ પણ છે ચારિત્ર નામનો, અને ગુણીને દ્રવ્ય કહેવાય. જો ચેતિતા પુદ્ગલાદીનો નથી, જો ચેતિતા જાણનાર દેખનાર ભગવાન આત્મા રાગને ને પુદ્ગલને છોડનાર નથી, ત્યાગ કરનાર નથી, પ્રત્યાખ્યાન કરનારો નથી, આમ નિમિત્તના સંબંધે થયેલી જે પર્યાય એનો વિચાર જો આવ્યા કરશે તો આ વિષય નહીં સમજાય. નિમિત્તના સંબંધથી જે ચારિત્ર ગુણની પર્યાયમાં રાગ વર્તે છે એ વિચારમાં આવશે તો આ વાત નહીં સમજાય. કેમ કે એ તો વ્યવહારની વાત છે. અહીંયા નિશ્ચયની વાત કરે છે. નિશ્ચયની વાતમાં સ્વાશ્રિત હોય પરિણામ. કે પુદ્ગલ આદિનો નથી એટલે પુદ્ગલને ને રાગને એનો છોડનાર નથી, જો છોડવા જાય તો આત્માનો નાશ થઈ જાય, નિશ્ચયથી એનો ત્યાગ કરનાર કહી શકાતો નથી. વ્યવહારથી ત્યાગ કરનારો આવશે પછી, પણ પહેલા એક સત્યાર્થ વાત સાચી વાત શું છે એ સમજવાની પૂરી દરકાર કરવા જેવી છે. નિશ્ચય સારી રીતે સમજાયા વિના વ્યવહાર સારી રીતે સમજી શકાતો જ નથી. સારી રીતે એટલે સમ્યક પ્રકારે સમજી શકાતો નથી. શું કહ્યું કે નિશ્ચય સારી રીતે સમ્યક પ્રકારે પરમાર્થ રૂપે સત્યાર્થ રૂપે જ્યાં સુધી સમજી શકાતો નથી ત્યાં સુધી એ પર્યાયનો વ્યવહાર પણ સમ્યક પ્રકારે જાણી શકાતો નથી. અહીંયા પર્યાયના નિશ્ચયને વ્યવહારની વાત છે. ત્રિકાળી દ્રવ્ય તો નિશ્ચયનો વિષય છે, એ તો ચારિત્ર ગુણની નિશ્ચય પર્યાય છે, એનો આશ્રય તો ત્રિકાળી દ્રવ્ય છે. ત્રિકાળી દ્રવ્ય તો પ્રથમ થઈ જ હતો, પણ ચારિત્રની નિશ્ચય પર્યાય પ્રગતિ નહોતી. અથવા જેને ચારિત્રની નિશ્ચય પર્યાય પ્રગટાવ્યો હોય તેને શું કરવું? કે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય જે જ્ઞાન દર્શનમય આત્મા છે એમાં જ્યારે પરિણતિ લીન થઈને ઠરે છે ત્યારે વિતરાગી પરિણામને પરમાત્મા ચારિત્ર ગુણની વિશેષ એટલે પર્યાય એને નિશ્ચય કહેવામાં આવે છે. નિશ્ચય સમજ્યા વિના વ્યવહાર યથાર્થપણે ન સમજાય. નિશ્ચય ન સમજાય અને વ્યવહાર સમજવા જાય તો વ્યવહાર નિશ્ચય રૂપ સમજાશે. શું કહ્યું? ફરીને પર્યાયનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્યના નિશ્ચયથી સમજાય એવો છે. ત્રિકાળી દ્રવ્ય જે નિશ્ચય નો વિષય એ ન સમજાય તો એના આશ્રય જે ચારિત્રની પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય સ્વદ્રવ્ય આશ્રિત એ પણ સારી રીતે ન સમજાય. આ બે પ્રકાર ન સમજાય તો જે ચારિત્ર ગુણની પર્યાયમાં કશાયની મંદતા દેખાય છે એ જાણે કે વ્યવહાર ચારિત્ર હોય એમ એને ભ્રાંતિ થાય છે. એ વ્યવહાર નથી પણ એ વ્યવહાર નહીંના વિષયને નિશ્ચય માને છે. કેમ કે એનો નિષેધક નિશ્ચય નહીં એની પાસે પ્રગટ થયો નથી, માટે વ્યવહારને નિશ્ચય માનવાની ભૂલ થઈ જાય છે. ચેતીતા પુદ્ગલાદીનો નથી. જો ચેતીતા પુદ્ગલનો નથી એટલે એનો ત્યાગ કરનારનો નથી એટલે છોડનાર નથી રાગને રાગના નિમિત્તોને, તો જાણનારો કોનો છે? અપોહક કોનો છે? ભગવાન આત્મા કોનો છે? કે ચેતીતાનો ચેતીતા છે, જાણનારનો જાણનાર છે, જ્ઞાયકનો જ્ઞાયક છે, પોતે પોતામાં લીન થઈને જાણે છે. જાણે છે એમાં ઉપરાંત લીનની વાત કરી એટલે ચારિત્ર. પોતે પોતામાં લીન થઈને પોતાને જાણે છે એટલે લીનતા તે ચારિત્ર. કેમ કે પોતે પોતાને જાણવા જાય એ લીન થયા વિના જણાય જ નહીં આત્મા. કોઈ કહે કે પેલા ચારિત્રની જરૂર નથી, અમારે તો આત્માને જાણવો છે, તો એકલું સમ્યક જ્ઞાન હોઈ શકે જ નહીં. સમ્યક જ્ઞાન જ્યારે જ્ઞાયક સ્વભાવમાં લીન થાય, એમ રાગમાં પર્યાય લીન થતી હતી એમ સ્વભાવમાં જ્યારે લીન થાય પર્યાય, ત્યારે એને આત્માનો અનુભવ થયો કહેવામાં આવે છે. જાણવાની સાથે લીનતાનો એકદેશ લીનતા. જાણવું અને શ્રદ્ધવું આત્માનું એની સાથે એક દેશ લીનતાનો અવિનાભાવ સંબંધ છે. જ્ઞાન ઉપયોગ આત્મામાં લીન થતાં જ આત્મા જણાય, અને આત્મા જણાય ત્યારે જે લીનતા થઈ એમાં જ જણાનો, તો લીનતાને ચારિત્ર કહેવામાં. તો ચેતીતા કોનો છે? કે ચેતીતાનો ચેતીતા છે. આ ચેતીતાથી એટલે જાણનાર નાયક આત્માથી જુદો એવો બીજો કયો ચેતીતા આત્મા છે કે જેનો આ ચેતીતા છે? કે આ ચેતીતાથી જુદો અન્ય કોઈ ચેતીતા નથી. આ આત્મા આત્માને જાણે છે, તો એમાં બે આત્મા નથી. જાણનારો આત્મા ને જણાયો પણ આત્મા. જાણનારો કોણ? જાણનારો કોણ છે કે પોતે આત્મા? અને જણાયો એ કોણ છે? એ પોતે. જાણનારો પોતે અને જણાયો છે એ પણ પોતે છે. દેવગુરુ શાસ્ત્ર નહીં. દેવગુરુ શાસ્ત્ર જણાય તો વ્યવહાર થઈ ગયો. અહીંયા તો નિશ્ચયની વાત ચાલે છે કે જાણનારો પોતે માટે, પોતે જાણનારો અને પોતાને પોતે જાણ્યો તો એ તો પોતે પોતે થયો આદિ મધ્યંતમાં. બીજી બે વાત ના આવી. પણ જો બે પણ આવે તો પણ લીનતા થઈ શકતી નથી. વિકલ્પની ઉત્પત્તિ થાય, રાગની વિતરાગ ભાવની ચારિત્રની પર્યાય પ્રગટ ન થાય. અલૌકિક વાત. આત્મા આત્માને જાણે છે. આત્મા આત્માથી જણાય છે. પોતાના જ્ઞાનથી પોતાનો આત્મા જણાય છે. એવો બે ભેદ વસ્તુના સ્વભાવમાં નથી. જ્ઞેયમાં બે ભેદ પડે છે ત્યાં સુધી વિકલ્પ છે. તો ચેતીતાથી જુદો અન્ય કોઈ ચેતીતા નથી. બે નથી, એક જ છે. જાણનારો આત્મા ને જણાયો પણ આત્મા, કરતા આત્મા ને કર્મ પણ આત્મા. પરંતુ તેઓ બે સ્વસામી રૂપ અંશો જ છે. અહીં સ્વસામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કે આત્મા આત્માને જાણે છે એમાં કઈ લીનતા ના આવી. આત્મા આત્માને જાણે છે, હું મને જાણું છું, મારા જ્ઞાન વડે હું મારા આત્માને જાણું છું, એમાં પણ બે પ્રકારના સ્વસ્વામી સંબંધ. એટલે જ્ઞાન તે સ્વ અને હું એનો સ્વામી. આ જે જ્ઞાન છે તે મારું છે. જ્ઞાન તે મારું છે, એ મારું સ્વ છે. રાજ મારો સ્વ નહીં, કુટુંબ પરિવાર મારા સ્વ નહીં. આ જે જ્ઞાન તે સ્વ અને હું એનો સ્વામી ધણી માલિક. એમ કહે છે કે સ્વ અને સ્વામી એવા બે ભેદ પણ વસ્તુના સ્વભાવમાં અભેદ જ્ઞેયમાં નથી. એ જ્ઞેયમાં બે ભેદ પાડે ત્યાં સુધી હજી એને રાગી પ્રાણીને વિકલ્પની ઉત્પત્તિ થઈ જાય છે. એક સમયમાં જે રૂપે સ્વરૂપ છે એ રૂપે એના જ્ઞાનમાં ના આવે ત્યાં સુધી એને જે વસ્તુ જાણવાની છે ના આવી તો ત્યાં સુધી તેને એ પ્રકારની ઈચ્છા આકુલતા યાદ કરે. જ્યારે જેવો સ્વભાવ છે એવો અતિન્દ્રિય જ્ઞાનમાં અભેદ, ત્રિકાળ અભેદ અને ક્ષણિક અભેદ, જ્યાં ગુણગુણીનો ભેદ પણ દેખાય નહીં, એવો સ્વસ્વામી અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? આ રાજપાઠ છોડે એનાથી તો ચારિત્ર પ્રગટ થતું નથી એમ કે છે. તદ્દન જગતના અભિપ્રાયથી જુદો અભિપ્રાય છે કે રાજપાઠ છોડે અને કપડાં છોડે અને જંગલમાં જાય તો એને ચારિત્ર કહેવાય કે નહીં? કે ના, કે એના અભિપ્રાયમાં આ પરદ્રવ્યોને હું છોડી શકું છું એવો અભિપ્રાય જેના મતમાં છે એને આત્માના અસ્તિત્વનો નાશ કર્યો. અરે નિશ્ચયની વાત જરાક સાંભળ્યા પછી વ્યવહારની વાત આવશે શાંતિથી. જરા આ એક વિષય તો બરાબર સમજી લેવાય ને પેલા, પછી વ્યવહારની વાત આવશે. પણ આ વિષય હજી ખ્યાલમાં ના આવે. એ છે કે પરદ્રવ્યનો આત્મા ગ્રહણ કર્યું નથી માટે પરદ્રવ્યનો ત્યાગ ના નથી. રાગનું ગ્રહણ કર્યું નથી માટે આત્મા રાગનો છોડનાર છે એમ પણ નિશ્ચય કથનમાં નથી. અને નિશ્ચયમાં તો એ જ્ઞાન દર્શનને ગ્રહણ કરે છે એ પણ નથી. રાગને છોડે છે એ નથી ને જ્ઞાન દર્શનને ગ્રહણ કરે છે આત્મા, એ પણ વ્યવહાર થઈ જાય છે. આવશે નીચે જો કઈ સાધ્ય નથી તો પછી અપોહ અર્થાત ત્યાગ કરનાર કોઈનો નથી, એટલે કે કોઈનો ત્યાગ આત્મા કરી શકતો નથી. એ ત્યાગની વાત નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આવશે વ્યવહારમાં. અહીંયા તો ત્યાગની વાતે નથી ને ગ્રહણની વાતે નથી. કઈ સાધ્ય નથી તો પછી અપોહક કોઈનો નથી. અપોહક અપોહક છે બસ. આત્મા તો આત્મા છે, અપોહક અપોહક છે. બે વાર શબ્દ વાપરા પણ એમાં બે વાર શબ્દ વાપરા એટલે પાછો એમાં ભેદ પડે છે એમ નથી. એ ગાઢો કરે છે, એને મજબૂત કરે છે કે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. વિકલ્પ ઉઠાવ્યા જ્ઞાયક નો જ્ઞાયક છે, વિકલ્પ તોડી નાખ. જ્ઞાયક તો જ્ઞાયક છે બસ, જ્ઞાત તે તો તે જ છે. હવે જો કૌંસમાં ખુલાસો ફેરો એનો સારી રીતે. આ રીતે અહીં એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત ત્યાગે છે. એ વ્યવહાર કથન છે. એ વ્યવહાર કથનથી સાધ્યની સિદ્ધિ ચારિત્રની દશા પ્રગટ થતી નથી. એક આત્મા જ્ઞાન દર્શનમય એવા પોતાને ગ્રહે છે. આત્મા આત્માને ગ્રહણ કરે છે. આત્મા દર્શન જ્ઞાન જ્ઞાન દર્શનને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસામી રૂપ અંશ વ્યવહાર છે. એનાથી પણ સાધ્યની સિદ્ધિ નથી. તો અપોહક અપોહક જ છે. આ ઠરવાની વાત છે, એકદમ લીન થવાની. જ્ઞાન જ્યારે આત્માને આત્માને જાણે અંદરમાં, ત્યારે ઠરીને જાણે છે, ટકીને જાણે છે. એકાગ્રતા છે એમાં. એ એકાગ્રતા એ ચારિત્ર છે. એકને અગ્ર કરીને શુદ્ધ આત્માને અગ્ર કરીને પરિણામ લીન થયા. એ લીનતામાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય. ચારિત્ર વિના સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય નહીં, લીનતામાં જ પ્રગટ થાય છે. સમ્યક દર્શનની પ્રગટતા ધ્યાનમાં પ્રગટ થાય. સમ્યક દર્શન ધ્યાન એટલે એકાગ્રતા, લીનતા આત્મામાં, પરિણામ અંદરમાં મગ્ન થાય ત્યારે એક કષાયના અભાવપૂર્વક લીનતા એને થાય છે. અનંતાનો મુનિ કષાયનો અભાવ થાય. વિશેષ લીનતા તો આગળ મુનિદશામાં હોય છે. હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છે. આ નિશ્ચયની વાત સારી રીતે સમજ્યા પછી હવે વ્યવહાર નયનો વિષય છે ખરો. વ્યવહાર નયના વિષયને કોઈ જાણવામાંથી ઉડાડી નાખે, જાણવામાંથી કાઢી નાખે, જ્ઞાનના જ્ઞેયપણે જે સ્વીકારે નહીં, વ્યવહાર નયનો વિષય છે ખરો પણ એ જાણેલો પ્રયોજનવાન છે. કરેલો કે આદરેલો પ્રયોજનવાન નથી. જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી જે નિશ્ચયમાં ખડી હતી, ખડી બદલાવવી નહીં એમ. ખડીનો બદલો ન કરવો, ખડી તો તેને તે રાખવી. ખડી તો જે નિશ્ચયમાં દ્રષ્ટાંત આપ્યું તો તે જ ખડી લેવી, બીજી ખડી નહીં. તે જ ખડી પોતે ભીતાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં પ્રણમતી થકી. કાળી ભીત હોય કાર્વિંગ પથ્થરની તો ખડી જે સફેદ પૂરથી ભરેલી છે તે ખડી પોતે ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતી થકી. એ પોતાનો શ્વેત ભાવ છોડી અને ભીતનો જે કાળો ભાવ છે એ સ્વભાવે નહીં પરિણમતી થકી. પોતાના સ્વભાવને છોડતી જ નથી ખડી અને ભીતના કાળા ભાવ રૂપે પરિણમતી નથી. નહીં પરિણમતી થકી, નહીં પરિણમતી થકી અનાદિ અનંતા સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ રૂપે થઈ શકતું નથી. અને ભીત આદિ પરદ્રવ્યને એક પોતે જે સફેદ છે એ પોતે કાળી થતી નથી અને કાળી ભીત પોતે સફેદ ન થાય એમ. અને ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતી થકી પોતે કાળા રૂપે પરિણમતી નથી અને ભીત કાળી છે એને પોતે સફેદ કરી શકતી નથી. ભીત આદિ પરત્વે એટલે પોતાના સ્વભાવે, પોતાનો સ્વભાવ સફેદ છે. ખડીનો સ્વભાવ કેવો છે? સફેદ. ઈ જે પોતાનો સ્વભાવ સફેદ છે ખડીનો, એ ખડી ભીતાદી પરદ્રવે ને પોતાના સ્વભાવે એટલે સફેદ પરિણામે નહીં પરિણમા આવતી થકી, પોતે ભીત રૂપે થતી નથી અને ભીતને પોતાના સ્વભાવે પરિણમાવતી નથી થકી. ભીતાદી પરદ્રવે જેને નિમિત્ત છે, નિમિત્તનો શબ્દ અહીં આવ્યો વ્યવહાર, ઓમાં નિમિત્તનો શબ્દ નહોતો આવ્યો. નિશ્ચયમાં નિમિત્તનો શબ્દ ન હોય, વ્યવહારમાં નિમિત્ત નૈમિત એક સંબંધ હોય. નિમિત્ત નૈમિત એક સંબંધ તો છે ને, કે આત્માને પરદ્રવ્યારે કાંઈ સંબંધ નથી. કાંઈ સંબંધ નથી તો નિમિત્ત નૈમિત એક સંબંધ તો છે કે નહીં? કે ના નથી, નિશ્ચયથી નથી. નિશ્ચયથી નથી એવી જેની બુદ્ધિ થાય એને વ્યવહાર ને નિમિત્ત નૈમિત એક સંબંધ હે બુદ્ધિ આવી જાય. અરે પેલા નિશ્ચયની વાત સારી રીતે સમજ્યા વિના એકલી વ્યવહારની વાત અનાદિકાળથી તો શાસ્ત્રમાં દાખલો છે. એ જો કાઢો, આપણે ફરીને દાદુ કરીએ વિજ્ઞાનની ગાથાનો આવાર. પ્રાણીઓને પાનું 25 બીજી લીટી. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, આ કઈ નવો નથી. પક્ષ એટલે અભિપ્રાય, મિથ્યા વ્યવહારનો પક્ષ એટલે કે વ્યવહાર કરતા કરતા ધર્મ થાય, પુણ્ય કરતા કરતા ધર્મ થાય એવો ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, એ કઈ નવી વાત નથી. અને એનો ઉપદેશ પણ નંબર 1 કર્યો, નંબર 2 અને એનો ઉપદેશ પણ બહુધા બહુધા ઘણે ભાગે મોટે ભાગે, બહુધા એટલે મોટો ભાગ, સમાજનો મોટો ભાગ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. પછી પરસ્પર કર્યું એમ પોતે વ્યવહારની વાત કરે ગણિતમાં અને પછી ઓલો સાંભળી ટેકો આપે અને પાછો ઓલો પણ વ્યવહારની વાત કરે તો પાછી જે પેલો કિનાર છે ને, પેલો કિનાર વ્યવહારની વાત અને ઓલો ચીલનાર, ચીલનાર હા પાડે હા પાડે એટલે ઓલો જરાક થાકે એટલે પાછો ઓલો જ કે સાંભળનારે પાછો કે, એટલે ઓને નક્કી થઈ જાય કે આ વાત મારી સાચી છે. કેમ કે મારી વાત સાચી જો ન હોત તો આ હાજ પાડત નહીં, માટે હા પાડે છે માટે મારી વાત સાચી છે. પાછો એક બે હા નથી પાડતા, સમાજનો મોટો ભાગ હા પાડે છે, વોટલીઓ તો મારી વાતનો ભાઈ કરો આંગળી ઊંચી, તો બધા આંગળી ઊંચી મોટાભાગના મોટાભાગના કરે એટલે એને દઢ થાય છે, કેનારને દઢ થાય છે, સાંભળનારને દઢતા થાય છે. સાંભળનારો પાછો કેનારને કહે છે એટલે કેનારને વધારે મજબૂત આવે છે. બરાબર છે, મારી વાત જો સાચી ન હોત તો આવો અભ્યાસી જીવ કઈ હા પાડે? આ તો અભ્યાસી જીવ છે, શાસ્ત્રનો જાણનારા બધા છે એટલે ત્રીજી વાત તો એકદમ એવી આવી કે આ શાસ્ત્ર માં છે, આ શાસ્ત્ર માં લખ્યું છે. વળી જીવવાણીમાં વ્યવહારમાં ઉપદેશ શુદ્ધ નીતો અસ્તાલમ જાણી બહુ કર્યો છે. આ નિમિત્ત દેખીને એ વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે કે જ્યારે જ્યારે જીવને સમ્યક દર્શન થાય ત્યારે ત્યારે દેશના લિમિત દેશના લબ્ધિ નિમિત્ત હોય, પકડી લીધું એને કે દેશના લબ્ધિ હોય તો સમ્યક દર્શન. જો વ્યવહારના પક્ષવાળાએ પકડ્યું, અરે અહીંયા થાય ત્યારે ઓલું હોય છે, એનાથી થાય છે એમ છે નહીં, એનાથી થાય તો તીર્થંકર ભગવાન એક પાકે તો કરોડો અબજો ના ગુરુદેવ પાક્યા તો તો 4 લાખ એના જે ભક્તો છે એને બધાને સમ્યક દર્શન થવું જોઈએ, પણ એ તો થતું નથી, માટે કોઈ કોઈનું કરતા નથી. થાય ત્યારે નિમિત્તનો આરોપ આપે, એટલું નિમિત્ત છે ખરું, નિમિત્ત નથી બિલકુલ એમ નહીં, પણ નિમિત્તનું નામ અકર્તા છે અને ઉપાદાન નામ કરતા છે. નિમિત્ત એને કહેવાય કે કરે નહીં ને ઉપસ્થિતિ હોય, અકર્તાને નિમિત્ત કહેવાય ને કરતાને ઉપાદાન કહેવાય. ઉપાદાન કોણ? ઉપાદાન નો અર્થ કરતા, સ્વયં પરણવે તે કરતા, અને સ્વયં જયારે ઉપાદાન પોતે પોતાના ભાવે પરણવે છે ત્યારે બાહ્યમાં કોઈ પદાર્થ નિમિત્ત હોય છે, એ નિમિત્તનું નામ અકર્તા છે. નિમિત્તનું નામ કરતા નથી, કરતા તો ઉપાદાન નું નામ છે. વળી જીનવાણી ના વ્યવહાર નો ઉદ્દેશ સુધરી નો નામ તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, એમ ભેદ થી આત્મા આત્માને જાણે છે, આત્મા આત્માને જાણે છે. એવો અભેદ આત્માને સમજાવવા માટે સ્વસામી સંબંધના અંશનો વ્યવહાર કરવામાં આવે છે, અથવા જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા, એમ જીનવાણીમાં વ્યવહારનો ઉદ્દેશ શુદ્ધ નિર્ણય અસ્તાલમ સાહેબ જાણે બહુ કર્યો છે, પણ એનું ફળ આ વ્યવહારના પક્ષનું ફળ સંસાર છે. વ્યવહારનું ફળ અલ્પ સંસાર અને વ્યવહારનું આ પક્ષનું ફળ અનંત સંસાર, બે ભેદ પાડ્યા. બે સાધકને પાંચ મહાવ્રતાદિ સ્વભાવનો વ્યવહાર હોય છે, એ વ્યવહાર છે, એ અલ્પ સંસારનું કારણ છે, એને સાધક ને હો એ કઈ મોક્ષ નું કારણ નથી. અને જેને વ્યવહાર નો પક્ષ હોય એ અનંત સંસાર નું કારણ મિથ્યાત્વ નો દોષ, પક્ષ છે તે મિથ્યાત્વ નો દોષ છે ને વ્યવહાર ચારિત્ર નો દોષ છે, એ બે ત્યાજ્ય છે, કોઈ ઉપાધેય નથી. આમાં લખ્યું છો પણ એનું ફળ સંસાર એટલે મિથ્યા, એનું ફળ સંસાર નહીં, એનું ફળ પક્ષ તો કદી આવ્યો નથી, ઓલો અનાદિ નો હતો વ્યવહાર નો પક્ષ, ત્યાં અનાદિ શબ્દ વાપરો છે ને, અનાદિ શબ્દ છે બીજી લીટીમાં વ્યવહાર નું, અહીંયા વાપરું તો અનાદિ શબ્દ વાપરો, અને અહીંયા શુદ્ધ નહીં નો પક્ષ કદી આવ્યો નથી, આજ સુધી કોઈ દી આવ્યો નથી. શુદ્ધ નહીં નો પક્ષ પણ શુદ્ધ નહીં ની વાત અમે સાંભળીએ છીએ, નિશ્ચય ની વાત ગુરુદેવ ની 45 વર્ષ થયા, શું અમે વ્યવહાર ના પક્ષ માં આવીશું? તો નિશ્ચય ના પક્ષ માં આવ્યા છો, એ આવી જશું, કેદી આવવું છે હવે? શુદ્ધ નિર્ણય પક્ષ તો કદી આવ્યો નથી, હું ત્રિકાળ સામાન્ય શુદ્ધ બુદ્ધ આત્મા છું, મારામાં મિથ્યા પ્રવૃત્તિ કશાય ને યોગ્ય 4 પ્રકારના ભાવ કર્મ નો ત્રિકાળ ભાવ છે, મારામાં છે જ નહીં. આત્મામાં ન હોય કોઈ ભાવ કર્મ, ભાવ કર્મ એ પરદ્રવ્ય નો ભાવ છે, એને સ્વદ્રવ્ય ના ભાવ પણ એ ભ્રાંતિ ભાષે છે. એ છે કે શુદ્ધ નિર્ણય પક્ષ તો કદી આવ્યો નથી, અને એક અને એનો ઉપદેશ પણ લ્યો, વ્યવહારનો ઉપદેશ તો હાલતા ને ચાલતા ગમે ત્યાં મળે. 7 માર્કેટમાં જવાની જરૂર ના પડે, શાક લેવું હોય તો રેકડીમાં ઘરે બેઠા પણ મળે એમ, પણ હીરા જોતા હોય તો જવેરીની દુકાને જવું પડે, રેકડીમાં નવે જાય એમ. શુદ્ધ નહીં નો ઉપદેશ તો વિરલ છે, આમાં લખેલું છે ભાઈ, આપણે કઈ ઘરની વાત નથી, સમયસારમાં લખેલું છે. શુદ્ધ નૈનો પક્ષ તો કદી આવ્યો નથી. પક્ષના બે અર્થ છે, એક શુદ્ધ નૈનો આત્માનો અનુભવ થયો નથી કદી, એક, અને કોઈ અપૂર્વ પક્ષ આવવો જોઈએ એ પણ આવ્યો નથી, બે. અને એનો ઉપદેશ પણ વિરલ છે. હા હા, રાગ નો આત્મા કરતા નથી, પુણ્ય પાપ નો આત્મા કરતા નથી, એ ઉપદેશ વિરલ ક્યાંક ક્યાંક છે. હા, અરે ત્યાં પુણ્ય પાપ નો આત્મા કરતા નથી તો સંસાર નો નાશ થઈ જશે. હવે ભાઈ, પર્યાય દ્રષ્ટિએ પુણ્ય પાપ નો કરતા છે, પણ અહીંયા સ્વભાવ દ્રષ્ટિએ પુણ્ય પાપ ની એકતા બુદ્ધિ તોડાવવા માટે સ્વભાવની મુક્તતાથી વાત કરવામાં આવે છે, કે સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો આત્મા પુણ્ય પાપ નો જો કરતા હોય તો નિત્ય કરતાપણા નો દોષ આવી જાય, તો કોઈ દી પુણ્ય પાપ ની નિવૃત્તિ થઈને કોઈની સ્થિત અવસ્થા પ્રગટ થાય નહીં. આડોળાય મુકતો નથી એની વાત ને, હજી નિશ્ચયની વાત આવે ત્યાં વ્યવહારના પક્ષ વાળાને હા હા કઈ નું કઈ થઈ જાય. પણ એનું પણ સંસાર શુદ્ધ નહીં, એનો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે. ક્યાંક ક્યાંક સોનગઢ માં જ્યાં ગુરુદેવ વિરાજમાન છે ત્યાં છે. એટલે નહીં તો એમ જ કહેવાય ને, અત્યારે વિરાજમાન છે એની વાણી જે છે ને, એની વાણી છે એટલે ગુરુદેવ હયાત છે, ભૂખી ગયા ને. હા, ક્યાંક ક્યાંક જેથી ઉપકારી શ્રી ગુરુએ હા 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 જગતના જીવ ઉપર કરુણા કરીને ઉપકાર કરીને ઉપકારી શ્રી ગુરુએ. શ્રી ગુરુ એટલે આત્મજ્ઞાની, તેને ગુરુ કહેવા, શ્રી શબ્દ છે. શ્રી એટલે જેને આત્માના અનુભવની લક્ષ્મી પ્રગટ થઈ ગઈ છે એવા ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નૈના ગ્રહણનું ફળ, એટલે કે શુદ્ધ આત્માના અનુભવનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે, મુખ્યતાથી દીધો છે. શુદ્ધ નૈ ભૂતાર છે, સત્યાર છે, બસ થઈ ગયું છે. વ્યવહાર નૈનો પક્ષ છૂટ્યા વિના નિશ્ચયની વાત સારી રીતે એના ખ્યાલમાં આવેલી બેસેલી ગ્રહણ ન થાય એટલી એની તીવ્ર મિથ્યાત્વ હોય ને, એટલે એનું જ્ઞાન છે ને એ નિર્મળ થતું નથી. માટે ભીતાદી પરદ્રવ્ય, પરદ્રવ્યને પોતાના સ્વભાવે પરિણમાવતી નથી. ભીતાદી પરદ્રવ્ય જેને નિમિત્ત છે, જેને નિમિત્ત છે એટલે વ્યવહાર પર્યાયને નિમિત્ત હોય, નિશ્ચય પર્યાયને નિમિત્ત સંબંધ ન હોય. નિમિત્ત શબ્દ અહીં આવ્યો, ઉમા નિશ્ચયની વાતમાં નિમિત્ત શબ્દ નહોતો લીધો, કેમ કે અહીંયા તો નિમિત્તનો સંબંધ છોડીને ત્રિકાળી દ્રવ્યનો સંબંધ પર્યાય કરતી હતી. એટલે અહીંયા નિમિત્ત ન હોય, નિમિત્તનું લક્ષ છૂટી ગયું છે નિશ્ચયમાં. નિશ્ચય પર્યાય છે, નિમિત્તનું લક્ષ છૂટી જાય છે ત્યારે પર્યાયનો નિશ્ચય થાય છે. અને જ્યારે પર્યાય નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે એ પર્યાયનો વ્યવહાર થઈ જાય છે. ભીત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે, જેને નિમિત્ત છે એટલે ખડીને, ખડીને નિમિત્ત છે એવા પોતાના શ્વેત ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉત્પત્તિ થકી આ એ વખતે જ્યારે એને ખડીને ચૂનાને ભીતનું નિમિત્ત છે તે વખતે પણ ખડી પોતે પોતાની સફેદ પર્યાય રૂપે પરણમે છે. નિમિત્તના સદભાવના સંગના સંબંધથી વિચારવામાં આવે એ સમયે પણ નિમિત્તથી નિરપેક્ષ એ પર્યાય સફેદ ગુણ રૂપે પરણમે છે, પોતાના પરિણામ પોતાના સ્વભાવના પરિણામ રૂપે પરણમે છે. પરિણામ વડે ઉત્પત્તિ થકી જ્યારે નિમિત્ત છે ત્યારે, નિમિત્ત છે ત્યારે એ પર્યાય કાળી થઈને પરણમે છે ચૂનાની, એમ નથી. કાળી ભીતનો સંયોગ સંબંધ છે એ નિમિત્ત છે ત્યારે પણ એ પોતે પોતાના સ્વભાવે પરણમે છે, એ કાળી થતી નથી, ઉત્પત્તિ થતી. એ ખડી જેને નિમિત્ત છે ઓમાં ભીત નિમિત્ત હતો, હવે આ ખડી ભીતને નિમિત્ત થાય છે. પેલા ખડીને ભીત નિમિત્ત હતી, હવે ભીતને કોણ નિમિત્ત થાય છે કે ખડી, ખડી જેને નિમિત્ત છે, જેને એટલે ભીતને, ભીતાથી પરત પદાર્થ ખડી જેને, જેને એટલે ભીતને નિમિત્ત છે, પરસ્પર નિમિત્ત. ઓમથી જોતો ઓલું નિમિત્ત, આમથી જોતો ઓને આ નિમિત્ત, કોને આ નિમિત્ત ને આને ઓલો નિમિત્ત, આ વ્યવહાર ની વાત ચાલે છે. નિશ્ચયમાં નિમિત્ત નો શબ્દ ક્યાંય વાપરો નથી. નિશ્ચયમાં નિમિત્ત નો અવલંબન હોય જ નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તૂટી જાય છે, સ્વભાવમાં જાય ત્યારે. ખરી જેને નિમિત્ત છે, જેને એટલે ભીતને નિમિત્ત છે, એવા પોતાના ભીતાદીના સ્વભાવના પરિણામ વડે ઉપજતા ઉપજતા ભીતાદી પરદ્રવ્યને પોતાના ખરીના સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. ખરી એ કાળી ભીતને સફેદ કરી એમ નિમિત્ત જોઈને ઉપચાર કરવામાં ઉપચાર કરવામાં આવે છે. ખરેખર એ વખતે ઉપચાર જ્યારે કરવામાં આવ્યો ત્યારે પણ એ કાળી ભીતને ખરી સફેદ કરી શકતી નથી. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને ચૂનાએ ભીતને સફેદ કરી એમ લોક વ્યવહારથી કહેવામાં આવે છે. ચૂનો છાંટે દિવાળીએ વ્હાઇટવોશ કે કાળું ઉપજ મકાન થઈ ગયું હતું, વ્હાઇટવોશ કર્યું એટલે મકાન સફેદ થઈ ગયું. મકાન સફેદ થઈ ગયું કે ચૂનો સફેદ છે? અંબાવલભાઈ કહેવાય શું કે મકાન એકદમ વ્હાઇટવોશ કર્યું ને હવે સફેદ ચાંદી જેવું થઈ ગયું મકાન, એ મકાનની દિવાલો સફેદ થઈ છે કે ચૂનો સફેદ રહ્યો છે? કે ભીત તો જે છે તે છે અને ચૂનો તો સફેદ છે તેને તે છે, પણ નિમિત્ત દેખીને ચૂનો સફેદ છે એમ ન કહેતા મકાન સફેદ થયું, દિવાલ સફેદ થઈ. પતરાની કોઠી ધોળા પતરાની કોઠી હોય અને એને રાતો રંગ લગાડવામાં આવે, પેલા સફેદ હતી પતરાની કોઠી બારીક બારીક બજારમાંથી લેવા ત્યારે અને કાટાઈ ન જાય એટલા માટે રંગ લગાડવામાં આવે કે ભાઈ ઓલી રાતી કોઠી છે એમાં ઘઉં ભીરા છે. રાતી કોઠી, કોઠી રાતી થઈ ગઈ, કોઠી રાતી થઈ ગઈ કે રંગ રાતો છે અને કોઠી તો જે છે તે છે. લોક વ્યવહારના શબ્દો પણ એવા છે કે ઉપાદાનને ચૂકાવી દે, ઉપાદાનની વાત જ ન કરે વ્યવહારમાં. નિમિત્તની પ્રધાનતાથી વાતો, કોઠી લાલ થઈ ગઈ, રાતી થઈ ગઈ, પેલા ધોળી હતી, રંગ રાતો છે અને કોઠી આદિ પર પદાર્થો જેવા છે તેવા જ છે, એનું રૂપ બદલું નહીં. સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીતાદી પરદ્રવ્યને પોતાના સ્વભાવથી શ્વેત કરે છે, ધોળી કરે છે. કાળી ભીતને પોતાના સ્વભાવથી ધોળી કરે છે, શબ્દ વાપરો છો, કરે છે. નિમિત્તનો સંયોગ દેખીને નિમિત્ત કરતાનો આરોપ આપીને વ્યવહારી જનો એમ કહે છે કે ભીત ધોળી થઈ. ધોળી કોણે કરી? કાળી ભીતને કે ખડીએ કરી? ખડી નો તો કાળી ભીત સફેદ થઈ શકાત નહીં. આમ દેખાય છે સ્થૂળ વાત, પણ સમજવા જેવી છે. આ પોતાના સ્વભાવથી શ્વેત કરે છે, ઓ શ્વેત કરે છે, ધોળી કરી નાખે. કોણ? ખડી. ખડી ભીતને ધોળી કરી. પેલા ભીત મેલી હતી, કાળી હતી, હવે ભીત કેવી છે? કે ભીત ધોળી થઈ. ભીત ધોળી થઈ અને ધોળી કરી કેને ચૂનાએ કરી, નિમિત્ત કરતાનો આરોપ આપ્યો. કરતો પરતો કઈ છે નહીં, એના સ્વરૂપમાં છે, ઓલાના સ્વરૂપમાં છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કરતાપણાનો વ્યવહાર કહેવામાં આવે છે. એને નિશ્ચય માને તો એ અજ્ઞાની છે. અને વ્યવહારને વ્યવહાર ક્યારે જાણે કે નિશ્ચયથી ભેદ જાણે ક્યારે? એવો વ્યવહારનો પક્ષ છે જીને. અને લોક વ્યવહારમાં શબ્દોની રચના પણ એવી થઈ કે કોઠી રાતી થઈ ગઈ. હવે હવે કોઠી રાતી થઈ ગઈ. હવે આ કપડું રાતું થયું. કપડું તો સફેદ છે અને રંગ રાતો છે, એટલે એને જે વ્યવહારના શબ્દો છે એ ઉપાદાનના શબ્દોને પણ ભૂલાવી દે છે. રતિભાઈ કહ્યું એ બરાબર છે, ઉપાદાનના જે શબ્દો છે એને પણ ચૂકાવી દે છે. જો ઉપાદાનના શબ્દો યાદ આવે તો આ નિમિત્ત અને આ ઉપાદાન એવું ભેદજ્ઞાન થઈ જાય. આ નિમિત્ત ઉપાદાનની એકતા થાય વ્યવહારના પક્ષવાળાને, વ્યવહારના પક્ષવાળાને, વ્યવહાર વાળાને નહીં હો, વ્યવહારના પક્ષવાળાને. પક્ષ છે એ અલ્પસંસારનું કારણ, વ્યવહાર છે સાતત્ય વ્યવહાર હોય કે અલ્પસંસારનું અલ્પબંધનું કારણ એને પણ સ્વરૂપમાં ન ટકી શકે તો એને શુભ ભાવ આવે છે. પણ એમાં હે બુદ્ધિ છે, એમાં ઉપાદે બુદ્ધિ હોતી નથી. અરે ગુરુદેવ હું આપી ગયા છો શાંતિથી, એક ગુરુદેવને લક્ષમાં રાખીને ટેપ સાંભળે અને એનું રત્નાકર ચાર ભાગ વાંચે, બીજા કોઈની જરૂર નથી, બીજા કોઈ નિમિત્તની જરૂર નથી. એવું ચોખ્ખું કરી ગયા છે. એકલો ઘેરે ખૂણામાં બેસી એકાંતમાં સ્વાધ્યાય કરે, ચિંતન કરે, મનન કરે તો પામી જાય. આ ગુરુદેવની વાણી પંચમ વારાના છેડા સુધી જીવને સમ્યક દર્શનમાં નિમિત્ત થશે. કેમ કે સમયસર કોઈ સિદ્ધ વાંચી શકશે નહીં, ધીમે ધીમે જ્ઞાન ભીડાતું જાય, ઉત્તરોત્તર જ્ઞાન હીણું થતું જાય. પંચમ કાળ ઉતરતો કાળ છે ને, એટલે એ એક કુદરતનો નિયમ છે કે જ્ઞાન હીણું થતું જાય. ત્યારે સમયસારથી સીધો કોઈ સમ્યક દર્શન ન પામી શકે. કોઈક અપવાદ રૂપે નીકળે એ જુદી વાત છે, પણ જનરલ સમાજની વાત કરું કે જનરલ સમાજને આ સમયસાર ઉપરના જે વ્યાખ્યાન છે એ જીવોને સમ્યક દર્શનમાં નિમિત્ત થશે. બધાની પાસે ટેપ ન હોય, ટેપ રેકોર્ડ ન હોય, પણ પુસ્તક તો બધા ખરીદ કરી શકે. કેમ કે અડધી કિંમતે પુસ્તક વેચાય, 12 રૂપિયાનું પુસ્તક 6 રૂપિયામાં વેચાય છે, અને કોઈ કોઈ વખતે 6 નું પુસ્તક પાછું 3માં પણ વેચાય. જેમ કે ગુરુદેવ અહીંયા પધાર્યા હતા અને રતિભાઈ જાહેરાત ન કરી અડધી કિંમતે વેચવાની, એમ કોઈ કોઈ પ્રસંગે એમ પણ મળે.
રાજકોટ સંઘમાં તો આખું વર્ષ અડધી કિંમત,
રાજકોટ સંઘમાં અત્યારે ચાલે
છે બે વર્ષથી.
શું કહ્યું નહીં, અત્યારે 6ની કિંમત કાકી છે ને 3માં મળે. બહુ સારી વાત. બોલો ગાયબ માટે
કોઈ બી પુસ્તક.
વાહ બોલો, એ તો સરસ વાત. એક વાર વાત કરી હતી તમે મને, પણ સ્મરણ નથી. એમ જો ચારે ભાગ અહીંયા છે અને એની કિંમત 6 રૂપિયા લખી હોય તો 3 રૂપિયામાં મળે છે. બોલો, એટલે 4×12 રૂપિયામાં 4 પુસ્તક મળી જાય. આ વાંચવા જેવા છે, ખરીદવા જેવા છે. અરે નોટોને તેજુરીમાં રાખવાને બદલે, અરે આ દ્રવ્ય સૂત્રને તેજુરીમાં, જ્ઞાનની તેજુરીમાં રાખવા જેવા છે. હા હા હા, શું એ વાણી અલૌકિક નીકળી ગઈ છે. અને કુદરતના મેળથી ટેપ ઉપરથી અંદર ઉતારીને છપણ, ઓહો અદભુતમાં અદભુત. 45 વર્ષમાં જો કોઈ કામ થયું અપૂરું, પરમાગમ થયું એના કરતા ઊંચી વાત છે. પરમાગમ થયું એ ઊંચી વાત છે, પણ એ સંસ્કૃતમાં છે, કોણ વાંચી શકે? અરે સોનગઢ જાય ને જાય તો સંસ્કૃતમાં, એ કોઈ વાંચી શકે નહીં. એ તો દ્રવ્યશ્રુતનો એક રક્ષણ માટે છે, દરેકને સામાન્ય જીવને એ કઈ ઉપયોગમાં આવી શકે નહીં. મારા જેવો વાંચી શકતો નથી સંસ્કૃતમાં, બીજા સામાન્ય વિચારા શું, બેનો ભાઈઓ કોણ વાંચી શકે? અને આ પુસ્તક તો ગુજરાતીમાં માતૃભાષામાં અને દાખલા સહિત એનું સ્પષ્ટીકરણ એક એક ગાથાનું, ઓહો અદભુત છે. એ લાણી કરવા જેવી છે પ્રસંગે, આ દ્રવ્યશુદ્ધિ લાણી કરવા જેવી છે. એ જ્ઞાન લાણી છે, જ્ઞાન દાન છે, પણ જ્ઞાન દાનની જ્ઞાનની કિંમત ઓછી. દાનનો વિવેક નંબરે હજી, આ હા એનું કઈ સ્પષ્ટીકરણ ના થાય, પણ દાનનો વિવેક નંબરે. આ શું કહે છે અહીંયા, સર્વજ્ઞ ભગવાને કહેલી વાત. કુંદકુંદ આચાર્ય ભગવાન જીલીને પ્રાકૃતમાં લખી ટીકા અમૃતચંદ્ર આચાર્ય કરી, એનો ખુલાસો ગુરુદેવ કર્યો અને સૌ સૌની શક્તિ પ્રમાણે ભક્તોએ પણ જીલો પોતપોતાની શક્તિ અનુસાર. એ અહીંયા સ્પષ્ટીકરણ કરતા કહે છે, અરે ભાઈ સાંભળ, કે કહેવાય છે એમ કે ચૂના એ ભીતને સફેદ કરી, એક કથન માત્ર છે, વ્યવહારની વ્યાખ્યા કરતા એમ કહ્યું, વ્યવહાર નહીં એની વ્યાખ્યા કરી પાંચમી કળકમાં. ગુરુદેવ ઘણી વાર આપણે બતાવે છે એટલે આપણે ખબર, જગત ગુરુદેવ ના બતાવે તો આપણે ખબર, પણ એ ગોતી ગોતી ને પાંચમી ગાથા વ્યવહાર નહ, જેટલું કથન બસ, જેટલું કથન વ્યવહાર નહીં નો અર્થ, જેટલું કથન, કથન એટલે કેવા માત્ર. મોક્ષ માર્ગ પ્રકાશમાં ત્રણ પ્રકારે એ વાત લખી છે કે એક કેન્દ્રીય જીવ છે એ કથન માત્ર, રાગી જીવ કથન માત્ર, અને વિતરાગ ભાવની સાથે વ્યવહાર રત્નતરીના પરિણામ છે એ મોક્ષ માર્ગ કેવું, કથન માત્ર. ત્રણ વાર કથન માત્ર શબ્દ લીધો વ્યવહાર ને માટે, કથન માત્ર. આ ભીતે, અરે ચૂના એ ભીતને સફેદ કરી, રંગે ડબા રંગા, રંગી ડબા રંગાણા, આ ડબા રાતા અને આ ડબા લીલા, ડબા લીલા છે ને ડબા રાતા છે, કે રાતો તો રંગ છે ને લીલો તો રંગ છે, અને ડબા તો જેવા છે તેવા છે, પિત્તળ ના હોય તો પિત્તળ ના, પતરા ના હોય તો પતરા ના, જે હોય તે. પણ જો અહીંયા વ્યવહાર ની વાત ચાલે છે, વ્યવહાર ની વાત માં સાવધાન બહુ રહેવા જેવું છે. વ્યવહાર ની વાત જયારે આવે ત્યારે બહુ સાવધાની પૂર્વક મધ્યસ્થ થઈને નિશ્ચય ને લક્ષમાં રાખીને વ્યવહાર ની વાત સાંભળે તો વાંધો આવતો નથી, પણ લક્ષમાં છૂટી જાય નિશ્ચય. પ્રતિભાઈ ઠીક વાત કરી કે આ નિમિત્ત નું કથન એવું છે કે ઉપાદાન ના શબ્દો ને ભૂલાવી દઈએ, ભાવ તો ભૂલાવી દઈએ, ભાવ તો, પણ શબ્દ છૂટી જાય ઉપાદાન, બરાબર. અરે વ્યવહાર ની વાત લાખ કરોડ ભલે ની આવે સ્વામી, જેને નિશ્ચય લક્ષ માં આવી જાય છે એ વ્યવહાર માં ભ્રાંતિ પામતો નથી. આમાં લખ્યું છે, જો આમાં લખ્યું છે, એનો ખુલાસો વધારે કરું છું. આમાં શાસ્ત્ર માં લખ્યું છે કે ખરી જેને નિમિત્ત છે એવા પોતાના સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીતાદી પરદ્રવ્ય ને, પરદ્રવ્ય ને એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને કરે છે એમ લખ્યું. આમાં પોતાના ખડીના સ્વભાવથી સ્વેદ કરે છે, કરે છે સફેદ કરી નાખી ચૂના એ, એમાં લખ્યું કરે છે, લખ્યું છે આમાં, આમાં લખ્યું છે ચૂનાએ ભીતને સફેદ કરી, આટલો ધોળો હતો એ હવે પીળો થઈ ગયો, સાડી ધોળી હતી ને એ હવે પીળી થઈ ગઈ, સાડી હતી ને હવે એ રાતી થઈ ગઈ, સાડી રાતી થઈ ગઈ કે રંગ રાતો રહ્યો છે ને સાડી તો જેવી છે તેવી છે. સ્વભાવ થી શ્વેત કરે છે, શબ્દ વાપરું જો, શ્વેત કરે છે એવો શબ્દ છે, આ કરે છે એ ખોટું લખ્યું છે. અરે ભાઈ નિમિત્ત નું જ્ઞાન કરાવે છે, એમાં કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી ઉપચાર થી નિમિત્ત કરતા નો આરોપ આપવામાં આવે છે, આરોપિત કથન છે, કથન માત્ર છે એમ છે નહીં. કોઈ દબાને કોઈ રંગ રાતો કરી શકે નહીં, કોઈ ભીતને કોઈ ચૂનો સફેદ કરી શકે નહીં, જો સફેદ કરે કરી શકે તો ચૂના દ્રવ્યનો નાશ થઈ જા, તો એક જ દ્રવ્ય રે ભીત, ચૂનો રિયે નહીં, તો ચૂનો તો હયાત રિયે છે, સફેદ કરે છે હો, એમ વ્યવહાર કરવામાં આવે છે. લખ્યું વ્યવહાર કરવામાં આવે છે કે એટલે કે એમ નથી, એટલે કે એમ કરવામાં આવતું નથી, એટલે કે ચૂનો ભીતને સફેદ કરી શકતી નથી, પણ સંયોગ સંબંધ દેખીને, સંયોગ સંબંધ દેખીને ચૂનો સફેદ હોવા છતાં ભીખ કાળી હોવા છતાં કાળી ભીખ ના સંયોગ સંબંધ હોવાથી એને ઉપચાર થી ચૂનો સફેદ ન કહેતા ભીત ને સફેદ થઈ કહેવામાં આવે. સફેદ ભીત થઈ શકે નહીં, પોતાના કાળા સ્વભાવ ને છોડી શકે નહી, અને ચૂનો ધોળો કાળી ભીત રૂપે પરણી શકે. આ વ્યવહારમાં આટલી બધી ચોખવટ કરવી પડશે, આ વ્યવહારમાં ચોખવટ કરવાની જરૂર છે. વ્યવહાર નીચે થઈ ગયો છે એ વ્યવહાર કરવામાં આવે છે. તેવી રીતે જ્ઞાન ગુણ થી ભરેલા સ્વભાવ વાળો હવે નિશ્ચયની સાથે વ્યવહાર નો કેવી રીતે મેળ છે એ વખત થઈ ગયો.
ગુરુમી લાલચંદભાઈ નું શ્રી સમયસર ગાથા 356 થી 365 ઉપરનું પ્રવચન શુક્રવાર તારીખ 3/7/81.
જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામનો નિશ્ચય શું અને જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામનો વ્યવહાર શું એ વિષય ચાલે છે. ત્રિકાળી દ્રવ્ય સામાન્ય એ તો નિશ્ચયનો વિષય છે. નિશ્ચય નહીં એટલે જે જ્ઞાન આત્માની અભિમુખ થઈને અભેદને સદાકાર લીન થઈને તદ્રુપ લીન થઈને જે જ્ઞાનનો પર્યાય જાણે એને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. એ જે પર્યાયનો નિશ્ચય નહીં છે એ ત્રિકાળી દ્રવ્ય જે નિશ્ચયનો વિષય છે એને ઉપાધિ કોણે જ્યારે જાણે ત્યારે તે પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે. વિષય ઘણો સારો સમજવા જેવો છે. દરેક જ્ઞાન કરના વિષયની વાત કર્યા પછી હવે અહીંયા જ્ઞાનની પર્યાયમાં વ્યવહાર કેને કહેવાય અને વ્યવહાર ક્યારે હોય એ વાત જ્ઞાનની પર્યાયની કહેવા માંગે છે. એમાં એક દ્રષ્ટાંત આપ્યો કે કરી છે તે ભીતને સફેદ કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. ત્યાં સુધી આપણે આવ્યા કેમ કે પેલા ભીતથી ચૂનો તદ્દન જુદો હતો, એક ક્ષેત્રે નહોતો, ભેદ ક્ષેત્રે હતો. ચૂનો દબામાં હતો, ભીત ભીતમાં હતી. ત્યાં સુધી એ ચૂને ભીતને સફેદ કરી એમ વ્યવહાર પણ કરવામાં આવતો ન હતો. ચૂનો દબાવો પડ્યો હોય ને ભીત કાળી એમને દેખાય તો કઈ ચૂને ખડીએ ભીતને સફેદ કરી એવો વ્યવહાર લાગુ પડતો નથી. પણ જ્યારે એ ચૂનાનો ડબ્બો ભીતને ચોટે છે, ભીત ઉપર લગાવવામાં આવે છે, ત્યારે એક ક્ષેત્રે ભીતના ક્ષેત્રે ચૂનો આવ્યો તેથી તે ચૂને ખડીએ ભીતને સફેદ કરી એમ કહેવામાં આવે એ વ્યવહાર છે. પણ એ વ્યવહાર છે એમ કોને જણાય કે આ કડીએ ભીતને સફેદ કરી છે માટે ભીત સફેદ છે, ભીત સફેદ છે એવો જે વ્યવહાર એ કોને જણાય કે જેને નિશ્ચય લઈએ ખરી પોતે સફા સફેદ ગુણથી ભરેલી છે અને સફેદ પર્યાયે પોતે પોતામાં તન્મય થઈને પ્રણમે છે હળીના દ્રવ્ય ગુણને પર્યાય હળીમાં છે, ભીતના દ્રવ્ય ગુણ પર્યાય ભીતમાં છે, પણ ભીતનો સંયોગ સંબંધ દેખીને નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને એમ ઉપચાર કરવામાં આવ્યો કે ખડીએ ભીતને સફેદ કરી કરે છે એમ વ્યવહાર કથન કરવામાં આવે. ત્યાં સુધી આપણે આવ્યા, પણ એ વ્યવહાર ક્યારે અને કોને વ્યવહાર ગણા કે જેને ખડીનો નિશ્ચય જણાય તેને. ખડી ભીતને સફેદ કરે છે જેથી ભીત સફેદ છે એમ લોક વ્યવહારમાં કહેવામાં આવે છે, તો જેને એ ખડી પોતે છે સફેદ પૂરતી ભરેલી છે અને એના જે પરિણામ છે તે વખતે પણ ખડીના દ્રવ્યમાં તન્મયપણે રહેલા છે. એ ખડીની પર્યાય વિતમાં તન્મય થઈ નથી, પણ અહીંયા તન્મય છે. એ ખડીની પર્યાય ખડી દ્રવ્યથી અભિન્ન છે અને ભીત દ્રવ્યથી ભિન્ન છે. એમ જેને ખડીના પર્યાયનો નિશ્ચય, પર્યાય છે ખડીની, એ ખડીમાં તન્મય છે, એ પર્યાય ખડી દ્રવ્યને છોડી દઈ અને ભીતમાં જતી નથી. પરિણામ પોતાના દ્રવ્યને આશરે હોય છે, પરદ્રવ્યને આશરે હોતા નથી. તો એમ જેને નિશ્ચય ખડીનો ખ્યાલમાં છે એ એમ જાણે કે ખડી ભીતને સફેદ કરી, પણ એને ભીતની સાથે એકત્વ થતું નથી, અથવા ખડી નામનો જે પદાર્થ છે એ એના જ્ઞાનમાંથી છૂટી જતો નથી. પણ નિશ્ચયનું જેને જ્ઞાન નથી એને ખડી નામનો પદાર્થ પોતાના કરતા જ્ઞાનમાંથી છૂટી જાય છે, એટલે એનું અસ્તિત્વ જ જાણે નથી ખડીનું જ્ઞાનનું, અને એકમાત્ર ભીત સફેદપણે જણાય છે, એકમાત્ર અસ્તિત્વ એને જણાય છે. તો એને ભીતની સાથે ખડીનું એકત્વ કર્યું, વિભક્ત ન રહ્યું, કેમ કે ખડીની પર્યાય ખડીથી એકત્વ છે અને ખડીની પર્યાય ભીતથી ભીતથી વિભક્ત છે. એવું એકત્વ અને વિભક્તનું જો એ ખડી સંબંધેની પર્યાયનું જ્ઞાન હોય તો ભીત સફેદ છે એમ ભાષા આવે તો પણ ભાવમાં ખડી ભીન છે અને ભીત ભીન છે એમ જે જાણે તેને ખડીએ ભીતને સફેદ કરી એમ વ્યવહાર કરવામાં આવે છે. પણ ખડી પોતાના ભાવે પરણે છે અને એ ખડી પોતાની પર્યાય પોતાના દ્રવ્યથી તન્મય છે અને ભીતથી અતન્મય છે. એવું જેને ભીત અને ખડીનું ભેદ જ્ઞાન જુદાય નથી એને તો જ્યાં વ્યવહાર કરવામાં આવ્યો કે ચૂના એ ભીતને સફેદ કરી, તો એને યથાર્થ માની લીધું કે ભીત જ સફેદ છે. ભાષા આવી વ્યવહારની કે ભીત સફેદ છે, ચૂના એ ભીતને સફેદ કરી, પણ ચૂનો સફેદ રહેતો રહેતો ભીતના એક ક્ષેત્ર આવતા ઉપચારથી ભીતને સફેદ કરી એ વાત લક્ષમાંથી છૂટી જાય. ખડી તો પોતાના ભાવમાં છે, દબાવમાં હતી ત્યારે પણ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અવસ્થિત હતી, અને ભીતના સંયોગ સંબંધમાં આવી ખડી ત્યારે પણ એના દ્રવ્ય ગુણ પર્યાય તો એ ખડીમય છે. એનું દ્રવ્ય, એના ગુણો કે એના પર્યાયો કોઈ ભીતમય થઈ શકતા નથી. એમ જ્યારે ભીતથી ખડી ભીન છે અને એ સફેદ પરિણામ ખડી દ્રવ્યથી અભિન્ન છે, ત્યારે એ ભીતથી સફેદ ખડીના પરિણામ ભીન છે એટલે ભીતની સાથે એકત્વ બુદ્ધિ ભાગતી નથી. અહીંયા એકત્વ છે એટલે વિભક્ત છે, ને વિભક્ત છે તેથી ખરી એ ભીતને સફેદ કરી એમ વચન આવવા છતાં પણ એને ભીત સફેદ થઈ ગઈ એવી ભ્રાંતિ થતી નથી. આ દાખલો હવે સિદ્ધાંત કઠણ છે. જો હવે આ એનો એટલો વ્યવહાર કરવામાં આવે છે ત્યાં સુધી આવ્યું છે ખડીનો દ્રષ્ટાંત. એ પ્રમાણે સિદ્ધાંતમાં આપણે ઉતારવાનું છે. તેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળો ચેતીતા પણ જ્ઞેયથી ભરેલો નથી, પૂતગલથી ભરેલો નથી. જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એ મય નથી. જ્ઞાન ગુણથી ભરેલા સભર આત્મા ભગવાન આત્મા જ્ઞાન ગુણથી ભરેલો છે અને પરથી શૂન્ય ખાલી છે આત્મા ત્રણેકા. તેવી રીતે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ ચેતીતા પણ પોતે ઉદગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થકો. જે જળ ઉદગલ છે એ જ્યારે જ્ઞાનમાં જણાય છે, આ જળ ઉદગલ જ્યારે જ્ઞાનમાં જણાય છે, એવાની વાત ચાલે છે ને કે જ્યારે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે એવી દીક્ષા લેવામાં આવે તો તો શું છે કે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ કે ટીકા પણ પોતે ઉદગલાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં પરંતુ જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય તે વખતે પણ કે જળ ઉદગલ રૂપે નહીં થતો નહીં પરિણમતો. ચેતન ચેતન રૂપે રહે છે અને જળ જળ રૂપે રહે છે. ત્યારે કે જળ ચેતનમાં જણાય ત્યારે કે ઉદગલ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો. ક્રોધાદી રાગાદી ભાવો જે પૂતગલના સ્વભાવો છે એ જ્ઞાનમાં જણાય ત્યારે એ રાગ રૂપે જ્ઞાન નહીં થતું. રાગ અચેતન જળ કર્મ જળ નો કર્મ જળ એ જ્ઞાનમાં જ્ઞેય થઈને જ્ઞાનમાં જણાય. એ જ્ઞાનમાં જણાય છે ત્યારે પણ એ જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે ને ઉદગલનો રાગ રાગ રૂપે રહે છે. એ કઈ રાગ જ્ઞાનમાં આવતો નથી ને જ્ઞાન રાગમાં પેસતું નથી. તો કહે છે કે ઉદગલાદી પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થકો. ચેતન આત્મા કદી કોઈ કાળે કોઈ ક્ષેત્રે પણ ઉદગલ જ્ઞાનમાં જણાય ત્યારે પણ જ્ઞાન ચેતનમય આત્મા એ ઉદગલના સ્વભાવે જ્ઞેયના સ્વભાવે નહીં પરિણમતો થકો. અને પોતે પરરૂપે થતો નથી એ ભાઈ પોતે પરદ્રવ્યના સ્વભાવે પરિણમતો જ્ઞાનનો પર્યાય જ્ઞેયના પર્યાય પરણે પરિણમતો નથી. જ્ઞેય રૂપે થતું નથી જ્ઞાન એક વાત. અને ઉદગલ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતો થકો. પોતે પરરૂપે પરિણમતો નથી ચેતન જળ રૂપે અને જળને ચેતન રૂપે નહીં પરિણમાવતો થકો. રાગાદીને જ્ઞાન રૂપે નહીં પરિણમાવતો થકો. જ્ઞાન રાગ રૂપે જ્ઞાન રાગ રૂપે ન થતું અને રાગાદી જ્ઞાન રૂપે ન થતું. રાગાદી ઉદગલ બધું પરદ્રવ્યમાં લઈ લઈ નિશ્ચયપૂર્વકના વ્યવહારની વાત ચાલે છે. જ્ઞાનની પર્યાયના વ્યવહારની ચાલે છે. ચારિત્રની પર્યાયના રાગની વ્યવહારની વાત નથી. એ પછી આવશે. જ્ઞાનનો એક સમયનો પર્યાય જે જ્ઞાનનો પર્યાય આત્માથી આત્માને અભિન્નપણે સમયે સમયે જાણે છે એવું જે થયેલું સમ્યક જ્ઞાન કે જે જ્ઞાન આત્માને અભેદપણે અભિન્નપણે સમયે સમયે તન્મય થઈને જાણતું પરણમે છે જેમ ભીતના સંયોગમાં ખડી છે ત્યારે પણ ખડીનો પર્યાય એ સફેદ મૂળથી ભરેલી ખડી નામનું દ્રવ્ય એમાં એનો પર્યાય તન્મય થઈને પરણમે છે. એ ભીતમાં તન્મય થઈને પરણતો એમ જ્ઞાન આત્મ અભિમુખ થયેલું જ્ઞાન એ જ્ઞાનનો પર્યાય આત્માનું જ્ઞાન છે. એ જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન છે. તેથી જ્ઞાન તે આત્મા છે. એમ આવ્યું હતું જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞાન છે એ આત્માનું છે. એ પર્યાય છે એ ચેતન દ્રવ્યનો પર્યાય છે. ચૈતન અનુવિધાયક પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. એ જ્ઞાન આત્માથી અભેદપણે તન્મય થઈને તદ્રુપ થઈને સમયે સમયે જાણતું એ જ્ઞાનનો પર્યાય જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને પ્રગટ થતો જ્ઞાનનો પર્યાય જે નિશ્ચય, એ નિશ્ચયની સાથે વ્યવહાર એ જ્ઞાનની પર્યાયનો કેવો છે એ બતાવે છે. કે એ પરદેવના સ્વભાવે નહીં પરિણમતો થતો અને પુદ્ગલ આદિ પરદેવને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતો થતો. ચેતન રૂપ આત્મા જળ પુદ્ગલ જ્ઞાનમાં જણાય તો ચેતન મટીને જળ ન થાય, અને જળ જ્ઞાનમાં જણાય તો કઈ જળ ચેતન રૂપે થાય નહીં. પુદ્ગલ આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે હવે કોઈ કોઈ રૂપે પરિણમતું નથી એ વાત છે. કર્યા પછી જ્યારે પ્રત્યેક જ્ઞાનનો પર્યાય આત્મામાં અભેદ થઈને તન્મય થઈને તરુદૂર થઈને પરણમે છે એમ જે રાગાદિને દેહાદિ પર પદાર્થ એ પરિણામ એ પુદ્ગલથી અભેદ થઈને અનન્યપણે પરણમે છે. એની સત્તામાં રહીને પરણમે છે અને આત્મા આત્માની સત્તામાં રહીને પોતે જાણવા રૂપે પરણમે છે. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. બે પદાર્થ કદી એક ભાવને પામી શકે નહીં. છતાં જ્યારે જ્ઞાન આત્માથી તન્મય થઈને અભેદ થઈને એ અનુભવ જ્ઞાન સમયે સમયે આત્મા આશ્રિત હોવાથી આત્માને અવલંબતો હોવાથી ભૂતાર્થનું અવલંબન જ્ઞાનની પર્યાયની હોવાથી એ જ્ઞાનનો પર્યાય તો નિશ્ચયથી આત્માને જાણે છે. આત્માને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે. પણ એનામાં સ્વપર પ્રકાશક શક્તિ હોવાથી અથવા એક નિશ્ચયને બીજો એમાં વ્યવહાર હોવાથી એ જ્ઞાનના વ્યવહારની વાત સમજાવતા એમ કહે છે કે પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે જ્ઞેયો જ્ઞાનમાં નિમિત્ત થાય છે. જ્ઞેયો જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એનો અર્થ એમ છે કે જ્ઞેયો જ્ઞેય રૂપે રહે છે ત્યારે નિમિત્ત થાય. જ્ઞેયો જ્ઞાનમાં જો આવી જાય તો એ જ્ઞેય નિમિત્ત ન થાય, એ જ્ઞેય ઉપાદાન થઈ ગયું. દેહ જ્ઞાનમાં જણાય, દેહ જ્ઞાનમાં જણાય એ તો જ્ઞેય છે. તો જ્ઞેય કાંઈ જ્ઞાનમાં જણાતા કાંઈ જ્ઞેય જ્ઞાનમાં આવી જાય અને કાંઈ જ્ઞાન છે એ દેહમાં થાય, થઈ શકે નહીં. બે પદાર્થની જુદાઈ તો કાયમ રહે છે, નિશ્ચય હો કે વ્યવહાર હો. હવે અહીંયા કે છે પુદ્ગલ આદિ પર દ્રવ્ય જેને, એટલે કે જે જ્ઞાન આત્માનું છે અને આત્માને જાણતું પ્રગટ થાય છે એવું જે જ્ઞાન એને નિમિત્ત છે. એને નિમિત્ત છે કોણ કે પુદ્ગલ આદિ પર દ્રવ્ય નિમિત્ત છે, જણાય છે જ્ઞાનમાં, જણાય છે. જ્ઞાન તો જ્ઞાનને તન્મય થઈને જાણે છે, પણ જ્ઞાન જ્ઞાનને તન્મય થઈને જ્યારે જાણે છે ત્યારે એનામાં સ્પષ્ટતા આવી છે, સ્વપર પ્રકાશક શક્તિ એવી છે કે પુદ્ગલ આદિ પરદ્રવ્ય જ્ઞાનમાં પ્રતિભાસે છે. પુદ્ગલ એના સ્થાનમાં છે, જ્ઞાન એના સ્થાનમાં છે. જ્ઞાન પોતાના સ્થાનને છોડીને જ્ઞેયમાં જતું નથી. અને જ્ઞેય જયારે જ્ઞાન માં જણાય ત્યારે જ્ઞેય પોતાનું સ્થાન છોડતું નથી. આ ઘડિયાળ છે, આપને વીસ થઈ ઘડિયાળ છે ને જ્ઞેય છે, એ ઘડિયાળ જે છે જ્ઞેય એ કઈ જ્ઞાન માં આવતું નથી, અને આ જ્ઞાન છે એ ઘડિયાળમાં ઘડિયાળની પાસે જતું નથી. કેમ કે જ્ઞાન તો અસંખ્યાત પદે છે, આત્મામાં વ્યાપક થઈને આત્માનું દ્રવ્ય છોડ્યા વિના, આત્માના ક્ષેત્રને છોડ્યા વિના, આત્માના સ્વકાળને છોડ્યા વિના, આત્માના જ્ઞાન ગુણ સ્વભાવને છોડ્યા વિના એ પોતાના સ્વચતુષ્ટમાં જ્ઞાન પ્રગટ થયા કરે છે. અને જ્ઞેયનું સ્વચતુષ્ટ એનામાં છે, કઈ જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી અને જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. પણ જે જ્ઞાને આત્માને જાણ્યો એવો જે નિશ્ચય પ્રગટ થયો એ જ્ઞાન પરદ્રવ્ય એમાં જણાય છે, એ જ્ઞાનની સ્વચ્છતા છે, અથવા પર પ્રકાશક શક્તિ અમારી સાંતે વચન ભેદ બ્રહ્મ ભારી જ્ઞેય શક્તિ દ્વિધા પ્રકાશી સ્વરૂપા સ્વરૂપા ભાસી. અહીંયા કે છે કે અરે એક વ્યવહારની વાત સરખી રીતે સમજે ને તો એનો નિશ્ચયનો પક્ષ આવી જાય. વ્યવહારની વાત પણ શાંતિથી સમજે કે કેને કહેવાય વ્યવહાર, કે પૂદગલ આદિ પરદ્રવ્ય નિમિત્ત છે, આ પરદ્રવ્ય છે જ્ઞાનમાં નિમિત્ત થાય છે, જે નિમિત્ત છે એવા પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થતો. આ હા હા, જ્યારે પૂદગલ આદિ નિમિત્ત થાય છે જ્ઞાનમાં ત્યારે આત્મા પોતાના પોતાને જાણવા રૂપે પરમેર્યો છે, પોતાના સ્વભાવ રૂપે પરમે છે. જ્ઞેય જણાતા એ જ્ઞેય રૂપે જ્ઞાન થતું નથી. રાગ જણાતા રાગ જ્યારે જણાય છે જ્ઞાનમાં ત્યારે પણ પૂદગલ એ રાગ નિમિત્ત છે એવા પોતાના જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો. નિમિત્ત પણે નહીં ઉપજતો થકો, ઉપાદાન પણે ઉપજતો, અને ત્રિકાળી ઉપાદાનના આશ્રે ક્ષણિક પર્યાયની જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે રૂપે ઉપજતું જ્ઞાન પોતાના સ્વભાવ રૂપે ઉપજે છે. સમયે સમયે જ્ઞાન પોતાના સ્વભાવ રૂપે ઉપજે છે કે એ પૂદગલાદી એવા પોતાના સ્વભાવે પરિણામ વડે ઉપજતો થકો. એક ઓલું પર નિમિત્ત લીધું, હવે પોતે પરમાં નિમિત્ત થાય છે, જ્ઞાન જ્ઞેયમાં નિમિત્ત થાય છે એમ લીધું, પરસ્પર નિમિત્ત કહે છે. અને જે પિતા છે એને નિમિત્ત છે, એટલે જ્ઞાન આને નિમિત્ત છે. આને નૈમિત્તિક કહેવાય ત્યારે જ્ઞાનની પર્યાયને નિમિત્ત કહેવાય, અને જ્યારે નિમિત્ત કહેવાય ત્યારે જ્ઞાનની પર્યાયને નૈમિત્તિક કહેવાય. આ વ્યવહારની વાત ચાલે છે, જ્ઞાનની પર્યાયનો વ્યવહાર. પણ જ્ઞાનની પર્યાયનો જ્યારે વ્યવહાર છે ને પરજ્ઞે જણાય છે, ત્યારે જો એ પરજ્ઞેને જાણતા જે જીવને મમતા થાય છે તો એ વ્યવહાર એ પરજ્ઞેને જાણતો નથી. શું કહ્યું? કે વ્યવહાર એ પર પદાર્થ જ્ઞેય થાય છે, જણાય છે એમ ક્યારે કહેવાય? કે પર જ્ઞેય જાણતી વખતે જેનું જ્ઞાન આત્મામાં તન્મય થઈને જાણે છે એ સમયે એ પર જ્ઞેય જણાય, છતાં પણ પર જ્ઞેયમાં આત્મબુદ્ધિ ન થાય, મોહ રાગ દ્વેષ ન થાય, અને એ જ્ઞેયોને જાણે ત્યારે તેને વ્યવહાર નહીં જાણવામાં આવ્યું કહેવામાં આવે છે. જો જ્ઞેયમાં આત્મબુદ્ધિ થાય તો એને જ્ઞેયને વ્યવહારે જાણે છે એમ કહેવામાં આવતું નથી. હવે અજ્ઞાની જીવને અજ્ઞાની ને જ્ઞાનીની ભાષા એક સરખી આવે કે ભાઈ અમે પણ એમ કહીએ છીએ કે જ્ઞાન જ્ઞેયને જાણે છે, વ્યવહાર છે, અમે નિશ્ચય ક્યાં કહીએ છીએ? શાસ્ત્રની ભાષા તો આવે ને કે જ્ઞાન છે, જ્ઞેયને જાણે છે, વ્યવહારે જાણે છે, અમે નિશ્ચય કહેતા નથી. પણ વ્યવહારે જાણે છે એમ ક્યારે લાગુ પડે? કે નિશ્ચય જ્ઞાન આત્મામાં તન્મય થઈને જાણે અને જ્ઞેયમાં તન્મય થઈને ન જાણે જ્ઞેય નાયક નો શંકર દોષ આવે નહીં, જ્ઞેય માં આત્મબુદ્ધિ થાય નહીં, જ્ઞેય માં ઇષ્ટ નિષ્ઠ ની કલ્પના થાય નહીં, જ્ઞેય માં બહુ રાગ દ્વેષ થાય નહીં. ત્યારે જ્ઞાને પરને વ્યવહારે જાણ્યું એમ કહેવામાં, જો જ્ઞેય માં મમતા થાય તો જ્ઞાન વ્યવહારે જ્ઞેયને જાણે છે એમ લાગુ પડતું નથી. કેમ કે એનું જ્ઞાન નિશ્ચય આત્માને જાણતું નથી, માટે એનું જ્ઞાન વ્યવહારે પણ પરને જાણતું નથી, અને નિશ્ચય પોતાનું જ્ઞાન પોતાને જાણતું નહીં હોવાથી જ્ઞેયને જાણતી વખતે જ્ઞેયમાં મમતા ત્યાં વિના રહેતી નથી. આ તો જેમ જેમ સર્વજ્ઞ ભગવાનને કહેલા તત્વમાં જીવ ઊંડા ઉતરતા જાય તેમ તેમ હે સર્વજ્ઞ ભગવાન તારા કહેલા તત્વનો ચમત્કાર અમને સાથે છે એવી ઊંડપ ખ્યાલની અંદર. વ્યવહારની વાત ચાલે છે, વ્યવહારની વાત તો આ કરતા નથી, નિશ્ચયની વાત કર્યા કરે. વ્યવહારની વાત તો સાંભળતા તું, વ્યવહારની વાતે ક્યાં ત્યાં સાંભળી છે, નિશ્ચયની તો પોતાની કરીને સાંભળી નથી. પણ વ્યવહારની વાત સાંભળે તો પણ એને એકતા બધી તૂટી જાય કે આને વ્યવહાર કહેવાય, એનો બહુ તૂટી જાય. બહુ તૂટે નિર્મો દશા જ્ઞાનની પ્રગટ થાય, જ્ઞાન આત્માને પ્રત્યક્ષપણે અનુભવ કરીએ, અને એ અનુભવ કરતા કરતા જ્ઞાન સમયે તમે જ્ઞાયકમાં તન્મય થઈને જાણતું, જ્ઞેયમાં તન્મય થઈને ન જાણતું, જ્ઞેયમાં મોરાગ દ્વેષ નહીં કરતું, એ જ્ઞાન જ્ઞેયથી ભિન્નપણે જાણે છે. જ્ઞેય ભિન્ને જ્ઞાન ભિન્ન, ત્યારે જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ એને આવતો નથી, તેથી ભાવે ભાવકનો શંકર દોષ પણ લાગુ પડતો. હું કહ્યું આ કે વ્યવહારની વાત ચાલે છે, વ્યવહાર ચિત્ત કરવો છે, પણ નિશ્ચયપૂર્વક વ્યવહાર હો, નિશ્ચયને છોડી દે તો વ્યવહાર ન હોય, ભ્રાંતિ હોય. જ્ઞેયને જાણતો નથી, જ્ઞેયને પોતા પણ જાણે છે. જ્ઞેયમાં જો મોહ થયો તો જ્ઞેયનો જાણનારો નડ્યો, જ્ઞેયનો કરનારો બની ગયો, જાણનારો નડ્યો. અને કરનારો કોણ થાય કે જે સ્વામી થાય, તે સ્વામી કોણ થાય કે જેને મારા પણ ભાસે તેને સ્વામી પણ ભાસે. જ્યારે પરદ્રવ્ય નિમિત્ત છે એવા પોતાના જ્ઞાન પૂરથી ભરેલા સ્વભાવ ઉપજી શકો, અને જ્ઞાન જેને નિમિત્ત છે જ્ઞેયને નિમિત્ત થાય છે એવા પોતાના એટલે પૂદગલાદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા પૂદગલાદિ પરદ્રવ્યને પૂદગલ જ્ઞેય એના સ્વભાવે ઉપજે છે. જ્ઞાન એને જાણે છે જેથી પૂદગલ જ્ઞાન રૂપે પરણમી જાય છે એમ છે નહીં, તો એના સ્વભાવે પરણમે છે. જળ ભાવે જળ પરણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પડશે નહીં છોડી આ સ્વભાવ. ભાઈ બોલો, બહુ સરસ છે વાત. શું કે છે કે જ્ઞેયની સ્વચ્છતા જ્ઞાનની એવી છે કે સ્વચ્છતામાં જ્ઞેયનો પ્રતિભાસ થાય છે. કોઈ એમ કહે કે વ્યવહારે પણ જ્ઞેયને જાણતો નથી આત્મા, વ્યવહાર નહીં પણ એ જ્ઞેયને જાણતો નથી, તો એ ખોટું છે. નિશ્ચય નહીં નથી જાણતો, નિશ્ચય નથી ના જાણતો, તેથી વ્યવહાર નહીં પણ જ્ઞેયને જાણતો નથી એમ કોણે કહ્યું? અહીંયા કહે છે કે વ્યવહાર નહીં જાણે છે એમ કોને લાગુ પડે કે જે જ્ઞાન નિશ્ચય આત્માને જાણતું પરમે છે, ત્યારે એ જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેય જણાવવા થતાં જ્ઞેયમાં આત્મબુદ્ધિ થતી નથી, જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી, તેથી જ્ઞેયને જાણવું એ વ્યવહાર કહેવામાં. એવા ઉપચો થતો ચેતીતા જેને નિમિત્ત છે, જ્ઞાન જ્ઞેયમાં નિમિત્ત, જ્ઞેય જ્ઞાનમાં નિમિત્ત, પરસ્પર નિમિત્ત લીધું, જ્ઞાન જ્ઞેયમાં નિમિત્ત, જ્ઞાન જ્ઞેયમાં નિમિત્ત અને જ્ઞેય જ્ઞાનમાં નિમિત્ત એમ પરત પર બે માં નિમિત્ત લીધું. આમ નિમિત્ત હોવા છતાં પણ બે દ્રવ્ય પોત પોતાના ભાવે પરમે છે. નિમિત્ત નૈમિત એક સંબંધ નું યથાર્થ જ્ઞાન જેને હોય એને એકતા બુદ્ધિ ન થાય, અને જેને ભેદ જ્ઞાન નથી એ નિમિત્ત નૈમિત એક સંબંધ ને જાણતા એને એકતા બુદ્ધિ ત્યાં વિના પણ રહેતી નથી. આ જ્ઞાન ની પર્યાય નો નિમિત્ત નૈમિત એક સંબંધ છે. બોલો, રાગ ની પર્યાય નો નિમિત્ત નૈમિત એક સંબંધ વૈભાવિક ની વાત નથી. અહીં તો સ્વભાવભૂત ગ્રહ જ્ઞાયક નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, સ્વભાવભૂત જ્ઞેય જ્ઞાયક નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ની વાત ચાલે છે. લોકાલોક જ્ઞેય થાય છે કેવળ જ્ઞાનમાં, નિમિત્ત થાય છે લોકાલોક નિમિત્ત થાય છે, અને કેવળ જ્ઞાન લોકાલોકમાં નિમિત્ત થાય છે માને છે. એ સ્વભાવભૂત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એમાં વિભાવ રાખેલો છે નહીં. લોકાલોક જ્ઞાનમાં ખોડાઈ જાય છે, જો લોકાલોક જ્ઞાનમાં ખોડાઈ જાય છે એટલે જણાઈ જાય છે એમ. એ કઈ જાણવા જાય છે, ઘડિયાળને જાણવી હોય, ઘડિયાળને જાણવી હોય ત્યારે જ્ઞાન એને જ્યારે સ્પર્શ કરે ત્યારે ઘડિયાળ જણાતી હોય છે, જ્ઞાન અહીંથી છૂટી જાય, આત્માના સ્વક્ષેત્રમાંથી છૂટી જાય, જુદું પડી જાય, જ્ઞાનનો પર્યાય જુદો પડી જાય, અને વાત જાય ત્યારે ઘડિયાળ જણાય કે જ્ઞાન જ્ઞાનમાં રહેતું, જાણે છે દૂર રહીને જાણે છે. કેમ કે અહીંયા એવી સ્વચ્છતા છે દર્પણ ની માફક, કે જેમ દર્પણમાં બધા પદાર્થો પ્રતિભાસે એમ જ્ઞાનમાં આત્મામાં એક સચેત નામની શક્તિ છે, તેથી જ્ઞાનમાં એ સચેત શક્તિ વ્યાપી ગઈ છે, તેથી જ્ઞાન એ સ્વચ્છ છે. એ સ્વચ્છ જ્ઞાનમાં લોકાલોક એમાં જણાઈ જાય છે, એ જાણવા જતું નથી, અને લોકાલોક જ્ઞાનમાં આવતું નથી, અને જ્ઞાન લોકાલોકમાં જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં સ્વક્ષેત્રમાં છે, લોકાલોક એના સ્વક્ષેત્રમાં છે, પણ એ પ્રકારે એની સ્વચ્છતામાં એનો પ્રતિભાસ થાય છે. પણ એ પ્રતિભાસ વખતે લોકાલોક જયારે પ્રતિભાસે છે જ્ઞાનમાં, ત્યારે એ જ્ઞાનમાં જ્ઞાયક નો પ્રતિભાસ છે, તો જ્ઞાયક તે હું અને લોકાલોક જણાય તે હું નહીં, એવું ભેદ જ્ઞાન ચાલુ હોવાથી લોકાલોક ને જાણે તેને વ્યવહાર કહેવામાં આવે છે. લોકાલોક મારો છે તે મારો છે, તો એને વ્યવહારે જાણે કહેવામાં આવતું નથી, તો અજ્ઞાન થઈ ગયું, ભ્રાંતિ થઈ ગઈ, વિચાર થઈ ગઈ. જાણવાનું ક્યાં રહ્યું, એ તો માલિક બની ગયો તેનો, વ્યવહારે તેને જાણતો નથી. અજ્ઞાની જીવ વ્યવહાર કરીએ તેને જાણતો નથી, દેહનું જ્ઞેય નથી, દેહ તો મોહનું નિમિત્ત છે અજ્ઞાનીને, અને જ્ઞાનીને જ્ઞાનીનો દેહ જ્ઞાનમાં જ્ઞેય છે. કેમ કે એને મોહ નથી, માટે એનું નામ બદલી ગયું શરીરનું. આ વ્યવહાર ની વાત ચાલે છે, જ્ઞાનની પર્યાય નો વ્યવહાર, જ્ઞાનની પર્યાય ના નિશ્ચય ની વાત પૂર્વક જ્ઞાન જ્ઞાયક માં ભેદ તન્મય અલગ થઈને લીન થઈને જયારે જાણતું પરમે છે, પોતાના સ્વભાવમાં રહીને પોતાના સ્વભાવને તન્મય થઈને પ્રસિદ્ધ કરતું, ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. એ ઉત્પાદ ની શક્તિ એવી છે કે એ ઉત્પાદ ના જ્ઞેયો પણ જ્ઞાનમાં જણાય, એમાં જ્ઞેય જ્ઞાયક નો સંકોચ દોષ ન લાગે, મોહ ઉત્પન્ન ન થાય, રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય. ક્યારે જ્ઞેય ને વ્યવહારે જાણ્યું કેવાય, જ્ઞેય ને જાણતા જો મોહ થાય તો એ જ્ઞાન ની પર્યાય નો વ્યવહાર રહેતો નથી, નિશ્ચય રહેતો. શું કહ્યું રમણીકભાઈ, કેવી વાત છે કે મોહ રહ્યો તો જ્ઞાન ન રહ્યું, તો બે પ્રકારનું જ્ઞાન થયું. જો મોહ રહ્યો તો અજ્ઞાન થઈ ગયું ને, મોહ ની સાથે અજ્ઞાન, તો અજ્ઞાન જયારે હોય, અજ્ઞાન ત્યારે એ અજ્ઞાન આત્માને જાણતું નથી, અને અનાત્માને પણ જાણતો નથી. જે આત્માને જાણતો નથી તેથી અનાત્માને પણ જાણતો નથી. તો જ્ઞાન મળી ગયું, તો અજ્ઞાન થઈ ગયું. અહીંયા તો જ્ઞાનની વાત ચાલે છે. જે જ્ઞાન સંવેદ જ્ઞાન